समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। એમાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર ચાલે છે એની ગાથા 356 થી 365 એ ગાથાઓનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ। આ ગાથાનો અર્થ અને ભાવાર્થ આપણે કર્યા છે। ટીકા ઉપર ગુરુદેવના પ્રવચનના થોડાક અંશ કર્યા છે। હવે આગળ વિશેષ અંશ લઈએ। ટીકાનો જેટલો ભાગ કર્યો છે એનું સહેજ પુનરાવર્તન કરીએ। અહીંયા સમયસારમાં ટીકામાં શરૂઆતમાં કહે છે કે આ જગતમાં ખડી છે તે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે। ભીંત આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું સ્વૈત્ય છે, અર્થાત ખડી વડે શ્વેત કરવા યોગ્ય પદાર્થ છે। હવે શ્વેત કરનારી ખડી, શ્વેત કરવા યોગ્ય જે ભીંત આદિ પરદ્રવ્ય તેની છે કે નથી, એમ તે બંનેનો એટલે ખડી અને ભીંત એ બંનેનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે। જો ખડી ભીંત આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ। જેનું જે હોય તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, એટલે જુદું દ્રવ્ય નથી। જ્ઞાન અને આત્મા એક જ દ્રવ્ય રૂપે છે, એટલે જેનું જે હોય તે જ હોય, જુદા દ્રવ્ય રૂપે હોય નહીં। આવો તાત્વિક સંબંધ છે, આવો તાત્વિક સંબંધ જીવંત અર્થાત વિદ્યમાન હોવાથી ખડી જો ભીત આદિની હોય તો તે ખડી ભીત આદિ રૂપે જ હોય, અર્થાત ખડી ભીત આદિ સ્વરૂપ જ હોવી જોઈએ, ભીત આદિથી જુદું દ્રવ્ય ન હોવું જોઈએ। પણ એમ તો નથી, એમ હોય તો પછી ખડીના સ્વદ્રવ્યનો નાશ થાય। અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રવ્યનો નાશ તો થાય નહીં, દ્રવ્યનો ઉચ્છેદ એટલે નાશ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ એટલે કે ફેરવાઈ જવું, બીજા દ્રવ્ય રૂપે ફેરવાઈ જવું એ તો શક્ય નથી, અને એનો તો પહેલા જ નિષેધ કરવામાં આવ્યો છે, અગાઉ એ સિદ્ધ કર્યું છે। એટલે પછી ખડી છે એ ભીંત આદિની નથી। જો ખડી ભીંત આદિની નથી તો પછી ખડી કોની છે? ખડી ખડીની જ છે, બીજા કોઈની નથી। ખડી ખડીની જ છે અને ખડીથી જુદી એવી બીજી કોઈ ખડી છે કે જેની આ ખડી છે? ખડીથી જુદી અન્ય કોઈ ખડી છે કે જેની આ ખડી છે? ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામીરૂપ અંશો જ છે। અહીં સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે બીજી કોઈ ખડીની નથી, એટલે બીજી ખડીનો વિચાર કરીએ તો એ ખડીનો જ અંશ છે એમ કહેવાય, એટલે ખડીમાં જ. એટલે કહે છે કે એવા બે સ્વસ્વામીરૂપ અંશો જ છે. તો સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે, એ દ્વારા શું પ્રાપ્ત કરવું છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે એ નિશ્ચય છે. એ રીતે આ દ્રષ્ટાંત કહેવામાં આવ્યું. એના ઉપરથી હવે દાષ્ટાંત કહે છે, દાષ્ટાંતમાં કહે છે કે આ જગતમાં ચેતૈતા એટલે ચેતનારો અર્થાત આત્મા એ છે, અને તે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. આ જગતમાં ચેતૈતા એટલે ચેતનારો આત્મા છે, તે જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ઉદ્ગળ આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતૈતાનું આત્માનું જ્ઞેય છે. આત્મા જ્ઞાન ગુણથી ભરેલો અને એ જ્ઞાન કરે છે, જે ચેતૈતા છે, તો એ જેનું જ્ઞાન કરે છે તે જ્ઞેય. એટલે કે પૂતગળ આદિ પરદ્રવ્ય એ બધાનું આત્મા જ્ઞાન કરે છે, એ વ્યવહાર છે. હવે આ જ્ઞાન કરવાવાળો નાયક અર્થાત આત્મા ચેતૈતા અને પેલું જ્ઞેય જે જણાવવા યોગ્ય છે તે, તો એમાં આ ચેતૈતા છે તે પેલા જ્ઞેયો પૂતગળ આદિ પરદ્રવ્યો એનો છે કે નથી, એનો તાત્વિક સંબંધ વિચારવામાં આવે છે. જો ચેતૈતા પૂતગળ આદિનો હોય તો શું થાય તે પહેલા વિચારીએ. જેનું જે હોય તે જ હોય એ નિયમ છે. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે જ આત્મા છે, એટલે કે એ દ્રવ્યથી જુદું ન હોય. એટલે આવો તાત્વિક સંબંધ જીવંત છે. એટલે છતો હોવા છતાં પણ જો આપણે ચેતૈતા એટલે આત્માને પૂતગળનો માનીએ તો પછી એ મિથ્યાત્વ થાય. કેમ કે ચેતૈતા એ ચેતન છે અને પૂતગળ આદિ જે જળ છે અથવા તો એ અન્ય દ્રવ્ય છે. તો જો ચેતૈતા પૂતગળ આદિનો હોય તો શું થાય, તો ચેતૈતા એ પૂતગળ આદિનો અથવા પરદ્રવ્યનો જો કહીએ તો બે દ્રવ્યો ભિન્ન હોવાથી એ ચેતૈતા એવા આત્માને અન્ય દ્રવ્ય રૂપ થવાનો પ્રસંગ આવે, એટલે એ અન્ય દ્રવ્ય રૂપ થાય. અને અન્ય દ્રવ્ય રૂપ થાય તો પછી એવા ચેતૈતા આત્માનો નાશ થાય, એટલે એની વાત અહીંયા ચાલી રહી છે. ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે અને હવે એનો વધારે વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 356, એમાં ત્રીજા પેરેગ્રાફમાં જે વાત આવી એ આપણે ફરીથી લઈએ છીએ અહીંયા, કે આ વાણી સાંભળે છે ને, વાણી બોલાય એ તો જડ છે, તથા વાણી સાંભળીને એનું જ્ઞાન થયું તે જ્ઞાનની દશા છે. એ જ્ઞાનની દશા જ્ઞાનરૂપ છે, તે કંઈ વાણીરૂપ કે વાણી સાંભળવાના વિકલ્પરૂપ થતી નથી. જો જ્ઞાનની દશા વાણીરૂપ થાય કે વિકલ્પરૂપ થાય તો તે જડ થઈ જાય. અગાઉ ગુરુદેવે શું સમજાવ્યું કે આત્મા મન વાણી કાયારૂપ થતો નથી, એ રાગરૂપ પણ થતો નથી. કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે અને પોતે પોતાના જ્ઞાન સ્વભાવથી ચ્યુત થતો નથી. આત્મા જ્ઞાન સ્વભાવે જ પરિણમે છે. જેનું પણ તે જ્ઞાન કરે છે તે વખતે પણ પેલા જ્ઞેય રૂપે થતો નથી. જ્ઞાન કરે છે તો એ જ્ઞેય રૂપ થઈને જ્ઞાન નથી કરતો, પણ જ્ઞાન રૂપ રહીને જ્ઞાન કરે છે. એટલે પરદ્રવ્ય જે કંઈ છે એ પરદ્રવ્ય રૂપ આત્મા થતો નથી, પોતે જ્ઞાન રૂપ રહે છે અને જ્ઞાન કરે છે, પોતાના સ્વભાવને છોડતો નથી. અને એમાં મન વાણી કાયા ની વાત કરી, અને પછી આગળ વધીને ગુરુદેવે તો એ પણ વાત કરી કે જે આ રાગ થાય છે તો રાગને પણ આત્મા જાણે છે. તો આત્મા રાગને જાણે છે તો એ રાગ છે એ એનું જ્ઞેય થયું, તો એ જ્ઞેય રૂપ થઈને આત્મા એને જાણે છે કે પોતે જ્ઞાન રૂપ રહીને જાણે છે? તો કે છે કે ના, પોતે તો પોતાના સ્વભાવને છોડતો નથી, એટલે આત્મા પોતે જ્ઞાન રૂપ રહીને સગળા જ્ઞેયને જાણે છે. એ પછી જ્ઞેય ગમે તે હોય, એ પૂતગળ હોય, આ શરીર હોય, મન વાણી હોય, કે પછી એને થતા રાગ દ્વેષના વિકારી ભાવ હોય, એ બધાને આત્મા જાણે. પણ જાણે ત્યારે પણ આત્મા પોતે તો જ્ઞાન રૂપ રહે છે, જ્ઞેય રૂપ થતો નથી. એટલે જાણનાર જે છે એ જ્ઞેય રૂપ જો થઈ જાય, જ્ઞેય રૂપ થઈ જાય તો પછી એના સ્વદ્રવ્યનો નાશ થઈ જાય. વાણી માટે પણ એમ જ છે. જો વાણી દ્વારા જ્ઞાન થાય છે એમ આપણે કહીએ તો એ વ્યવહાર નયનું કથન છે, અને એ વાણીને આત્મા જાણે છે એમ જયારે કહીએ છીએ, એનું જ્ઞાન કરે છે, ત્યારે પણ આત્મા તો જ્ઞાન રૂપ જ રહે છે, કેમ કે વાણી જળ છે અને એ જળ રૂપ થતો નથી. એટલે જ્ઞાનની દશા વાણી રૂપ થાય અથવા તો વિકલ્પ રૂપ થાય તો એ જળ થઈ જાય, એટલે એમ તો નથી. એમ થાય તો એ જાણનાર સ્વદ્રવ્ય એટલે આત્મદ્રવ્યનો નાશ થઈ જાય, પણ એમ બનતું નથી. કેમ કે એક દ્રવ્યનું દ્રવ્યાંતર રૂપ થવું અસંભવ છે. દ્રવ્યાંતર રૂપ એટલે દ્રવ્ય બદલાઈ જવું, એક દ્રવ્ય રૂપે પોતે છે ત્યાંથી બદલાઈ અને બીજા દ્રવ્ય રૂપે થઈ જવું. એટલે આત્મા એ કોઈ પણ જ્ઞેય છે એને જાણે તો એ જ્ઞેય રૂપે બદલાઈ જતો નથી, એવું દ્રવ્યાંતર રૂપ થતું નથી. માટે કહે છે કે ચેતૈતા શરીર આદિ પરદ્રવ્યનો નથી, વિકલ્પનો નથી, વાણીનો નથી, રાગનો નથી, ક્રોધનો નથી, માનનો નથી, લોભનો નથી, કોઈ કસાયનો પણ નથી. તો પછી પૂછે છે કે જો ચેતૈતા પૂતગળ આદિનો નથી એટલે કે પરદ્રવ્યનો નથી, તો પછી ચેતૈતા કોનો છે? કોનો છે પ્રશ્ન કર્યો. અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને પોતે જ આ પ્રશ્ન કર્યો અને પછી આગળ વિચાર રજૂ કરે છે કે ચેતૈતા તો ચેતૈતાનો જ છે, ચેતૈતાનો જ ચેતૈતા છે. આ ચેતૈતાથી જુદો એવો બીજો કયો ચેતૈતા છે કે જેનો આ ચેતૈતા છે? બીજા કોઈનો આ ચેતૈતા છે? ચેતૈતા ચેતૈતાનો છે, આત્મા આત્માનો છે, જ્ઞાન કરવાવાળો જ્ઞાયક જ્ઞાયકનો જ છે. તો હવે એવા આત્માને વિશે કહે છે કે એવો આ ચેતૈતા એ બીજા કોઈ ચેતૈતાનો છે? ચેતૈતાથી જુદો એવો બીજો કયો ચેતૈતા છે કે જેનો આ ચેતૈતા છે? આચાર્ય ભગવાન જવાબ આપે છે કે ચેતૈતાથી જુદો અન્ય કોઈ ચેતૈતા નથી, પરંતુ તેઓ બે સ્વસ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? ચેતૈતા ચેતૈતાનો જ છે અને એમાં આપણે એવો ભેદ કરીએ તો એથી શું સાધ્ય છે? કંઈ સાધ્ય નથી. તો પછી જ્ઞાયક કોઈનો નથી, જ્ઞાયક જ્ઞાયક જ છે, એ નિશ્ચય છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાનની આ વાતનો ગુરુદેવ વિસ્તાર કરે છે. પાના નંબર 357 ઉપર અહીંયા કહે છે કે પૂછે છે કે ચેતૈતા રાગનો પૂતગળ આદિનો નથી તો કોનો છે? તો કહે છે કે ચેતૈતાનો જ ચેતૈતા છે, જાણનારનો જ જાણનાર છે. હા, પણ જાણનારનો જાણનાર કયો? ત્યાં તો એ બે થયા, તો એ બે કોણ છે? એક જાણનાર અને એનો જાણનાર, પાછો જાણનાર નો જાણનાર, એમ તો પછી બે થયા, તો એ બે કોણ છે? ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરે છે કે તો કહે છે કે બે નથી, પરંતુ એ બે એક ચેતૈતાના જાણનારના જ સ્વસ્વામી રૂપ અંશો છે. કહે છે કે ભાઈ, તું રાગનો હું કરતા એમ માનીશ તો મોટું મિથ્યાત્વ થશે. એ તો વાત ક્યાંય દૂર રહી ગઈ. અહીં તો રાગને કરવાની વાત તો દૂર રહી, પણ રાગને હું જાણું છું એમ કેવું એને પણ વ્યવહાર કહી દીધો છે. તું તો હજી એમ માની રહ્યો હતો કે હું રાગનો કરતા છું, તો એ વાતને તો તું બાજુ પર મૂકી દે, એ તો ક્યાંય દૂરની વાત છે. પણ અહીંયા હું રાગને જાણું એમ કહીએ એ વ્યવહાર છે, અને જાણનારનો જ જાણનાર છે એમ કહીએ એ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે. જો વ્યવહારમાં કેટલો બધો આગળ સુધી વ્યવહાર સમજાવ્યો છે કે જાણનાર જણાય છે, જાણનાર મને જણાય છે, જાણનારને હું જાણું છું, હું ત્રિકાળ શુદ્ધ આત્મદ્રવ્યને જાણું છું, હું જ્ઞાન સ્વભાવી મારા ભગવાન આત્માને હું જાણું છું એમ જાણનારને જાણવા વાળો હું, એમ બે વાત કરી તો એને પણ વ્યવહાર કર્યો. જ્યાં સુધી વ્યવહાર છે ત્યાં સુધી અનુભૂતિ હોતી નથી. સ્વાનુભૂતિમાં ક્યાંય વ્યવહાર હોતો નથી. સ્વાનુભૂતિના કાળે પોતે અદ્વૈતપણે થઈ જાય છે, એટલે બે પણ રહેતું નથી. પહેલી વાત તો ક્યાંય દૂર રહી ગઈ કે હું રાગનો કરતા છું. અહીંયા તો કહે છે કે હું રાગને જાણું છું એમ કહેવું એ પણ વ્યવહાર છે, અને એથી આગળ વધીને જાણનાર નો જ જાણનાર છે એમ કહેવામાં આવે તો એ પણ સ્વસ્વામી અંશરૂપ વ્યવહાર છે એમ અહીંયા તો કહેવું છે. જાણનારનો હું જાણનાર છું એવો જે ભેદ પડે એ વ્યવહાર છે. જ્યાં ભેદ પડે ત્યાં વ્યવહાર થાય. દ્રવ્યની વાત આપણે કરીએ તો એમાં એમ કહેવાય કે ગુણોનો સમૂહ તે દ્રવ્ય, અને એવી શ્રદ્ધા કરવી એ વ્યવહાર છે. જુઓ, વાત બરાબર છે, વાત તો સાચી છે, સમ્યક છે. ગુણોનો સમૂહ એ જ દ્રવ્ય છે, એ પરમ સત્ય છે, પણ એ વ્યવહાર છે. કેમ કે બે પણ હું આવ્યું ત્યાં. હું આત્મા અનંત ગુણોનો પિંડ છું એમ કહેવું એ પણ વ્યવહાર થયો. કેમ કે ગુણોનો સમૂહ એવું જે દ્રવ્ય, એ દ્રવ્ય ગુણોથી જુદું નથી. ગુણોનો સમૂહ એ દ્રવ્ય એમ બે પણ છે જ નહીં. દ્રવ્ય કહેતા ગુણ એમાં આવી જાય છે, સમાઈ જાય છે, પણ સમજાવવા માટે એમ કહેવામાં આવે, વિસ્તાર કરીને એમ કહેવામાં આવે કે ગુણોનો સમૂહ એટલે દ્રવ્ય, અને પછી દ્રવ્ય ગુણ પર્યાય એમ પણ વાત કરવામાં આવે. પણ અહીંયા તો દ્રવ્ય ને ગુણ એવો ગુણ ગુણીનો ભેદ છે, એ પણ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી જીવ વિકલ્પ સહિત છે, અને ત્યાં સુધી એને સમ્યક દર્શન થતું નથી. જાણનારનો હું જાણનાર છું આપણે કહીએ છીએ ને, કે સ્વરૂપનું લક્ષ્ય કર, તારા જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળી દે અને એને તું જાણ. તું ધ્રુવને જ્ઞેય બનાવીને એનું જ્ઞાન કર. આ તો વાત બરાબર જ છે, પણ એનું જ્ઞાન થાય છે તે કાળે એ જાણનારો હું સ્વને જાણું છું એમ બે રૂપ હોતું નથી, એટલે એવો ભેદ હોતો નથી. જાણનારનો હું જાણનાર છું એવો એ ભેદ પડે છે તો એ વ્યવહાર છે, અને એવા સ્વસ્વામી અંશરૂપ વ્યવહારથી કાંઈ સાધ્ય નથી તો પછી શું કરવું? બસ નાયક નાયક જ છે, એ નિશ્ચય છે. આવા ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકની દ્રષ્ટિ કરવી તે સમ્યક દર્શન છે, જે ધર્મનું પહેલું પગથિયું છે. શુદ્ધ જ્ઞાયકની દ્રષ્ટિ વિના અર્થાત સમ્યક દર્શન વિના આ તારા વ્રત તપ ભક્તિ ઇત્યાદિ જે બધો શુભભાવ છે, શુભરાગ છે, અને એવી જે ક્રિયાઓ છે કે ક્રિયાઓ નિરર્થક છે, એ રણમાં પોક મૂકવા જેવું છે, તેથી કાંઈ લાભ થશે નહીં, પુણ્યનો બંધ થશે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, તારું અસ્તિત્વ એક જ્ઞાન સ્વરૂપ છે, રાગનું કરવું એ તો એમાં છે નહીં, પણ જ્ઞાનના અસ્તિત્વમાં રહીને, એટલે કે તું જ્ઞાન રૂપે રહીને, તું રાગને જાણે એમ કહીએ એ વ્યવહાર છે, ઉપચાર છે. તું જ્ઞેયપણે તો થતો નથી, તું જ્ઞાન રૂપે રહે છે, અને જ્ઞાન રૂપે રહીને એટલે જ્ઞાનના અસ્તિત્વમાં રહીને તું રાગને જાણે છે એમ કહેવું એ પણ વ્યવહાર છે, એ ઉપચાર છે. કેમ કે તું તો જ્ઞાન રૂપે રહ્યો છે, બસ એટલી જ વાત છે. એટલે જયારે શરૂઆત કરી ત્યારે પણ એ રીતે જ કરવામાં આવી. ખડીનું ઉદાહરણ લીધું ને, એમાં એમ કહ્યું કે ખડી ખડી રૂપે પરિણમતી, એમ કહીને વાત કરી. આત્મા પોતે જ્ઞાન સ્વભાવે પરિણમતો હોય. હવે એ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે છે અને પેલાનું જ્ઞાન થાય છે, તો તે વખતે કઈ એ પેલાનું જ્ઞાન કરવા જતો નથી, તે રૂપ થતો નથી, તેમાં પહોંચતો નથી, અને છતાંય આપણે એમ કહી દઈએ કે ના, આત્મા પરને જાણે છે, તો એ વાત બનતી નથી, એને ઉપચાર જ કહેવાય. પણ આગળ વધીને તો એટલે સુધી કહી દીધું કે આત્મા સ્વને જાણે છે, તો એ સ્વને જાણે છે તો એમાં પણ ભેદ પડે છે, એટલે એ પણ સ્વ અંશરૂપ વ્યવહાર થયો. કેમ કે પોતે તો જ્ઞાન રૂપે જ છે, બીજું કાંઈ નથી. કહેવું અહીંયા એ છે, દ્રઢતા એ વાતની કરાવી છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અને જ્ઞાન સ્વરૂપ જ છે, ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ છે. ભૂતકાળમાં પણ એમ હતું, વર્તમાનમાં એમ છે, અને ભવિષ્યમાં પણ એમ જ રહેશે. કોઈ સમય એવો નથી કે ભગવાન આત્મા જ્ઞાન રૂપ ન હોય. દ્રઢતા એ કરાવી છે. શું કહે છે ભાઈ, તારું અસ્તિત્વ એક જ્ઞાન સ્વરૂપ છે, રાગનું કરવું તો એમાં છે જ નહીં, પણ જ્ઞાનના અસ્તિત્વમાં રહીને, જ્ઞાન રૂપ રહીને તું રાગને જાણે એમ કહીએ એ વ્યવહાર છે, એ ઉપચાર છે. ઉપચાર છે એટલે આરોપિત કથન છે, જે સત્ય નથી એને આપણે ઉપચાર કહીએ, આરોપિત કથન કહીએ, વ્યવહાર કહીએ. જૈન પરમેશ્વરનું કહેલું તત્વ ખૂબ સૂક્ષ્મ છે અને ગંભીર છે. ભાઈ, અહીં તો જાણનારને જાણું છું એવો જે ભેદ પડે એ કહે છે વ્યવહાર છે, અને એવા સ્વ સ્વામી અંશરૂપ વ્યવહારથી એને કાંઈ લાભ નથી. અર્થાત એવા ભેદરૂપ વ્યવહારના લક્ષે એને સમ્યક દર્શન થતું નથી. અહીં તો જ્ઞાયક જ્ઞાયક જ છે, એ પરમાર્થ છે. અર્થાત શુદ્ધ એક જ્ઞાયકની અંતરદ્રષ્ટિ થવી એનું નામ સમ્યક દર્શન છે, અને આ જ કર્તવ્ય છે, આ જ ધર્મ છે. ધર્મની શરૂઆત અહીંથી થાય છે. આ સિવાય બીજું બધું, રંગ રાગ ભેદનું કરવું અને જાણવું, એ બધું મિથ્યાત્વ છે. એ શ્રદ્ધા કરવી એ મિથ્યા દર્શન છે. આગળ કહે છે કે સ્વભાવ માત્ર સ્વ સ્વામિત્વમય સંબંધ શક્તિ, એવી એક સંબંધ શક્તિ આત્મામાં છે. થોડીક સૂક્ષ્મ વાત ગુરુદેવે અહીંયા લીધી છે. બધું સમજાય એવું છે, પ્રભુ શુક્રા સમજાય નહીં. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાન સ્વરૂપ છે, તો શુક્રા ન સમજાય. શાંતિથી સમજીએ, બધું સમજાય એવું છે. શું કહે છે અહીંયા ગુરુદેવ કે સ્વ સ્વભાવ માત્ર સ્વ સ્વામિત્વમય સંબંધ શક્તિ, એવી એક સંબંધ શક્તિ આત્મામાં છે. એટલે શું? પોતાનો ભાવ, પોતાના દ્રવ્ય ગુણ પર્યાય તે પોતાનું સ્વ, અને પોતે તેનો સ્વામી, એવા સંબંધમય સ્વભાવ માત્ર સંબંધ શક્તિ જીવમાં છે. પોતાનો ભાવ, પોતાનો ભાવ એટલે કેવો ભાવ હોય? પોતાનું જેવું સ્વરૂપ હોય એ એનો ભાવ. દ્રવ્ય ગુણ પર્યાય એનું સ્વરૂપ છે, એ પોતાનું સ્વ છે, તો એવો ભાવ. અહીંયા શુભ ભાવ કરવા, અશુભ ભાવ કરવા એવા ભાવની વાત અહીંયા નથી, પણ પોતાનું જે સ્વરૂપ છે એ ભાવ, એ ભાવની આ વાત છે. આપણે કહીએ છીએ ને કે સોનું સોનાના ભાવે પરિણમે છે, સોનું સોનાના ભાવે રહ્યું છે, ચાંદી ચાંદીના ભાવે છે, માટી માટીના ભાવે છે, એટલે એનામાં રહેલા ગુણ પ્રમાણે જ એ રહે છે, એ પોતાના ગુણને છોડતું નથી, એનો ભાવ એવા જ ભાવે રહે છે. તો એ રીતે પોતાનો ભાવ, અહીંયા આત્માની વાત ચાલે છે, એમાં કહે છે કે પોતાનો ભાવ. તો પોતાના ભાવ માટે અહીંયા શું સમજાવ્યું ગુરુદેવે, કે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય તે પોતાનું સ્વ અને પોતે તેનો સ્વામી એવા સંબંધમય સ્વભાવ માત્ર સંબંધ શક્તિ જીવમાં છે. પોતાનો ભાવ અને એનો સ્વામી પોતે. પોતાનો ભાવ શું છે? પોતાના જેવા ગુણ છે એવો પોતાનો ભાવ છે, પોતે એનો સ્વામી થાય છે એવો સંબંધ, એવી શક્તિ, એવી સંબંધ શક્તિ એ જીવમાં છે. પરંતુ સ્વ સ્વામી અંશરૂપ ભેદ એમાં નથી. શું કહ્યું? આ શક્તિ, સંબંધ શક્તિ જે જીવમાં કહી, એ સંબંધ શક્તિ કેવી છે? તો કે પોતે તેનો સ્વામી, કોનો? પોતાના ભાવનો સ્વામી, એવી સંબંધમય શક્તિ છે. એવી સંબંધમય સ્વભાવ માત્ર શક્તિ છે, છતાં પણ એ સ્વ સ્વામી અંશરૂપ ભેદ એમાં નથી. દેખીતું આપણને એમ લાગે કે પોતે પોતાના ભાવનો સ્વામી તો બે પણ થયું ને. તો ગુરુદેવને સમજાવવું એ છે કે એ શક્તિ રૂપે એમ છે, તે છતાંય ત્યાં બે પણ થતું નથી. એટલે સ્વ સ્વામી અંશરૂપ ભેદ એમાં નથી. સૂક્ષ્મ વાત છે. સ્વભાવ માત્ર વસ્તુમાં છે, સ્વ સ્વામી અંશરૂપ ભેદ નથી. અહીં કહે છે કે જાણનારો જાણનાર છે એવા વ્યવહાર રૂપ ભેદથી તને શું લાભ છે? એટલે એવા ભેદના લક્ષે તો તને રાગ જ થશે. એવો ભેદ પાડીશ ને, ગુણ ગુણીનો ભેદ પાડીશ, અથવા તો જાણનારને જાણું છું એવો પણ જો ભેદ પાડીશ, તો તું એમાં રોકાઈ રહીશ, વિકલ્પમાં રહીશ, એવા સ્વભાવમાં રહીશ. સ્વાધ્યાય કરે ત્યારે એમ માને કે હું મને જાણનાર છું, તો એ વિકલ્પમાં રહ્યો છે. હું પોતાને જાણનાર છું એવા ભેદ સહિત જ રહ્યો છે. તો એવા વિકલ્પને છોડીને એણે જે દ્વેત છે એને દૂર કરીને એવો અનુભવ કરવાનો છે. અને એમાં અનુભવનારો અને જે અનુભવાય છે એમાં કાંઈ બે પણ રહેતું નથી. સમજવા માટે આપણે એમ કહીએ કે જે અનુભવ થાય છે તે પર્યાયમાં થાય છે, અનુભવ થાય છે તે પર્યાયમાં થાય છે, અને જે અનુભવાય છે તે પોતાનું શુદ્ધ નિર્મળ પરિણમન છે. અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, અનંત ગુણનું નિર્મળ એકરૂપ પરિણમન, એને એ આસ્વાદે છે. એટલે આસ્વાદ આવ્યો એ તો પર્યાયમાં આવ્યો, અને જેનો આસ્વાદ આવ્યો એ કંઈ ધ્રુવ નથી. એ અનંત ગુણોનું પરિણમન, નિર્મળ પરિણમન જે થઈ રહ્યું છે એનો આસ્વાદ આવે છે. આમ આપણે કહીએ છીએ, પણ એ પણ કહેવું સમજવું એ વ્યવહાર છે. એવી દશા થાય ત્યારે બે પણ હોતું નથી, એ એક રૂપ થઈ જાય છે. એવું અદ્વૈતપણું જૈન દર્શનમાં નિર્વિકલ્પ ધ્યાનની દશામાં થાય છે. એ સિવાય તો આપણે બે અંશને માનીએ છીએ, એક દ્રવ્ય અને બીજો પર્યાય, એમ બે અંશને સ્વીકારીએ છીએ. જ્યારે વેદાંતમાં પર્યાયને માનતા નથી, એ લોકો એકાંતે અદ્વૈતપણું માને છે. આપણે માત્ર સ્વાનુભૂતિના સમયે અદ્વૈતપણું સ્વીકારીએ છીએ, બાકી તો પર્યાય છે. જ્યારે સમજીએ છીએ વ્યવહારથી ત્યારે પણ એ જ વાત છે કે જાણનારી પર્યાય છે, પર્યાય એક સમયનું સત છે, એ વાત આપણે બરાબર સ્વીકારીએ છીએ. દ્રવ્ય છે જે ત્રિકાળ રહે છે, જે નિત્ય છે, જે હંમેશા ટકીને રહેતું છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. જ્યારે બદલાય છે એવો અંશ એ પર્યાય છે. આ જેમ છે તેમ આપણે સ્વીકારીએ છીએ, આ બધું સમજીએ છીએ. એટલે જે અપેક્ષાથી જે વાત ચાલતી હોય એ અપેક્ષાએ એને સમજવી જોઈએ, અહીંયા વાત થોડીક સૂક્ષ્મ લેવામાં આવી છે અને આત્મા પરને જાણે છે એને તો વ્યવહાર કયો, પણ આગળ વધીને સ્વને જાણે છે એને પણ વ્યવહાર કહી, અને અનુભવના કાળે એવો દ્વેત હોતો નથી, એવો ભેદ હોતો નથી, એ વાત અહીંયા સમજાવી છે. એટલે કહે છે કે ભાઈ એવો વ્યવહાર કરીને તારે શું એમાંથી લાભ લેવો છે? સ્વ સ્વામી અંશરૂપ ભેદ એવો વ્યવહાર, જાણનાર નો જાણનાર છે એવા વ્યવહાર દ્વારા તને શું લાભ છે? કાંઈ લાભ થતો નથી. કેમ કે ભેદના લક્ષે રાગ જ થશે, આત્મજ્ઞાન નહીં થાય. ભેદના લક્ષમાં તું રોકાઈ રહે એ તો વિપરીતતા છે, અને એવી વિપરીતતાને જો તું ધર્મ માનીશ તો તને મિથ્યાત્વનો પ્રસંગ આવી પડશે. આગળ 358માં પાના ઉપર કહે છે કે તો પરમાર્થ શું છે? જ્ઞાયક જ્ઞાયક જ છે એ નિશ્ચય છે, પરમાર્થ છે. જ્ઞાયક જ્ઞાયક જ છે એ નિશ્ચય છે, પરમાર્થ છે. હું જ્ઞાયક જ છું એમ અભેદ દ્રષ્ટિ થવી એ સમ્યક દર્શન છે, અને એ સૌ પ્રથમ ધર્મ છે. આ સિવાયના ક્રિયાકાંડ બધા થોથે થોથા છે, અસત્યાર્થ છે, હિતરૂપ નથી. આ રીતે અહીંયા એમ બતાવ્યું કે આત્મા પરદ્રવ્યને જાણે છે એ વ્યવહાર કથન છે એક વાત, આત્મા પોતાને જાણે છે એમ કહેવામાં પણ સ્વ સ્વામી અંશરૂપ વ્યવહાર છે આ બીજી વાત, અને જ્ઞાયક જ્ઞાયક જ છે એ નિશ્ચય છે આ ત્રીજી વાત. આટલી વાત કરી પછી હવે આગળ અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં જે વાત કરે છે આપણે લઈએ. હવે કહે છે કે વળી જેવી રીતે જ્ઞાયક વિશે દ્રષ્ટાંતથી કહ્યું એવી જ રીતે દર્શક વિશે કહેવામાં આવે છે. એટલે આ જ્ઞાયક તરીકે જે વાત કરી એ જ રીતે દર્શક તરીકેની વાત કરે છે, અને એમાં ઉદાહરણ એ જ રીતે ખડીનું છે એટલે આપણે ઉદાહરણનો વિસ્તાર લેતા નથી. હવે ઉદાહરણને આપણે સમજ્યા છીએ તો આપણે આગળ વધીએ. પાના નંબર 359 આચાર્ય ભગવાન કહે છે કે આ જગતમાં ચેતૈતા છે તે દર્શન ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. પહેલા શું હતું? જ્ઞાન ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે એ રીતે વાત લીધી, ચેતૈતાની વાત કઈ રીતે લીધી? જ્ઞાયક તરીકે લીધી. હવે દર્શક તરીકે વાત લેવી છે એટલે કહે છે કે આ જગતમાં ચેતૈતા છે તે દર્શન ગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ઉદ્ગલ આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતૈતાનું દ્રશ્ય છે. પેલામાં ચેતૈતા જ્ઞાયક હતો અને આ પુદ્ગળ આદિ પરદ્રવ્ય હતા તે બધા એનું જ્ઞેય હતું, જ્ઞાયકનું એ જ્ઞેય હતું. અહીંયા આ ચેતૈતા છે એ દર્શન ગુણથી ભરેલ સ્વભાવવાળું દ્રવ્ય છે, અને એ દર્શક છે એટલે એ દેખવા વાળો છે. તો કોને દેખે છે? જેને જે દેખે છે એ પુદ્ગળ આદિ પરદ્રવ્ય છે, એનું દ્રશ્ય છે. શું કીધું? ગુરુદેવ સમજાવે છે કે આ જગતમાં ચેતૈતા ભગવાન આત્મા છે તે દેખવાના શ્રદ્ધવાના પરિપૂર્ણ સ્વભાવથી ભરેલું દ્રવ્ય છે. જો હવે અહીંયા એક વાત આપણે લઈએ, આપણે ઘણી વખત શિબિરમાં આ વાત કરી છે, લગભગ બધી જ શિબિરમાં આ વાત તો મેં કરી જ છે કે દર્શન શબ્દના કેટલા અર્થ થાય. એ વખતે આ વાત કરી છે કે દર્શન એટલે દેખવું અને દર્શન એટલે શ્રદ્ધવું, એ બે અર્થ છે. એ સિવાય બીજા અર્થ જે છે, દાખલા તરીકે દર્શન એટલે ધર્મ કહીએ છીએ, એની અહીંયા વાત નથી. પણ દર્શનની જ્યારે વાત કરવામાં આવી છે ત્યારે પહેલો એક અર્થ છે કે દેખવું. દેખવું એટલે જે જ્ઞાન કરવું એની સાથે રહેલું દેખવું. દર્શન અને જ્ઞાન, જ્ઞાનની પહેલા સદમસને દર્શન હોય છે, એ જ સમય હોય છે પણ પહેલા કહેવાય છે. દેખવું જાણવું એવું દર્શન, દેખવું જાણવું એટલે દેખવામાં પ્રતિભાસ છે અને જાણવામાં વિશેષતાથી જાણવું થાય છે, વિશેષતાથી જ્ઞાન છે. એટલે આપણે જયારે દર્શન અને જ્ઞાન કહીએ છીએ ત્યારે જે સામાન્ય પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન છે, એ દેખવું છે, અને વિશેષતાથી જયારે જાણીએ છીએ તો એ જ્ઞાન છે. તો એવું દર્શન અને જ્ઞાન, એવા દર્શન જ્ઞાનના ઉપયોગ એ બંને સાથે જ હોય છે. છતાં એમ કહેવાય કે પહેલા સામાન્ય પ્રતિભાસ છે અને પછી વિશેષતાથી જ્ઞાન છે. આ વાત ઘણી વાર કરી છે પણ ફરીથી અત્યારે આ જગ્યાએ જરૂરી છે એટલે યાદ કરાવું છું. કોઈ સામેથી આવે છે તો આપણે પહેલા કહીએ છીએ કોઈ આવે છે, અને પછી નજીક આવે છે તો આપણે કહીએ છીએ કે આ તો ગિરીશભાઈ છે. કોઈ આવે છે એવો જે પ્રતિભાસ થયો એ દેખવું એ દર્શન, અને આ ગિરીશભાઈ છે એ વિશેષતાથી જાણવું થયું તે જ્ઞાન. આ દર્શન ને જ્ઞાન એ સાથે જ હોય છે, પણ છતાંય દર્શન પહેલું અને જ્ઞાન પછી, એ આ દર્શન જ્ઞાનની વાત થઈ. અને એ ઉપયોગરૂપ છે, એ દર્શન જ્ઞાન છે તે ઉપયોગરૂપ છે. એટલે દર્શન શબ્દનો અર્થ અહીંયા દેખવું, આ પહેલો અર્થ છે. બીજો અર્થ છે દર્શન એટલે શ્રદ્ધવું. દર્શનનો અર્થ થાય છે શ્રદ્ધા. દર્શનનો અર્થ છે શ્રદ્ધા. એ દેખે છે, જાણે છે, પછી એને શ્રદ્ધા થાય છે. ગુરુદેવે આ વાતની સ્પષ્ટતા ઘણી વખત કરી છે કે જ્ઞાન કર્યા વિના, એટલે જ્ઞાનની અંદર દેખવું તો આવી જ ગયું, કેમ કે દર્શન ને જ્ઞાન તો સાથે છે, એટલે જાણ્યા વગર શ્રદ્ધા ક્યાંથી થાય? વસ્તુને જાણે નહીં તો શ્રદ્ધા ક્યાંથી થાય? એ તો કે આકાશના ફૂલ જેવી વાત થઈ. એ વાત તો ગુરુદેવે ઘણી વાર કરી છે. સમ્યક દર્શનની વાત કરતા મોટા ભાગના લોકો શ્રદ્ધાની વાતને લે છે, તો ગુરુદેવે એ વાતને મૂકી કે ભાઈ પહેલા તું જાણે ત્યારે શ્રદ્ધા થશે કે એમને એમ શ્રદ્ધા થવાની છે? સ્વરૂપને જાણ્યા વિના ક્યાંથી તને શ્રદ્ધા થાય? એટલે એ જે દેખવું, જાણવું અને શ્રદ્ધવું, અને પછી એવી દશારૂપે રહેવું, એનું નામ ચારિત્ર. એ ચાર વસ્તુ છે, અને ચાર વસ્તુના પરિણામ સ્વરૂપે ત્યાં સામે જે કર્મની પ્રકૃતિ, મિથ્યાત્વની પ્રકૃતિ છે, એનો ઉપશમ થાય છે. એટલે પાંચ વસ્તુને આપણે સમ્યક દર્શનનો વિચાર કરીએ છીએ ત્યારે સાથે લઈએ છીએ, પણ એ વખતે ગંભીરતાપૂર્વક ઘણાએ નહીં લીધું હોય. એટલે હવે ફરીથી આ વાત મેં યાદ કરાવી છે. જો અહીંયા ગુરુદેવે એ વાત લીધી છે, દેખવાના, શ્રદ્ધવાના, બે વાત સાથે લીધી. દર્શન શબ્દમાં બંને વાતને સાથે લઈ લીધી છે કે બંને અર્થ એમાં સમાયા છે. એટલે તો આગળ વધીએ. અહીંયા શું કહે છે કે આ જગતમાં ચેતૈતા ભગવાન આત્મા છે, તે દેખવાના, શ્રદ્ધવાના પરિપૂર્ણ સ્વભાવથી ભરેલું દ્રવ્ય છે. દર્શક એટલે દેખનારો, શ્રદ્ધનારો એવો આ આત્મા દર્શન શક્તિથી પરિપૂર્ણ ભરેલો પદાર્થ છે. અહીં દર્શન ગુણથી ભરેલો કહીને દેખવારૂપ અને શ્રદ્ધવારૂપ બંને ગુણની વાત કરી છે. આ વાતને ઘણા લોકો સમજતા નથી. આ વાત જ્યારે કરીએ છીએ ત્યારે એ વાતને પકડતા નથી કે દેખવારૂપ અને શ્રદ્ધવારૂપ બંને ગુણની વાત કરી છે. એટલું બધું સ્પષ્ટ ગુરુદેવે કહ્યું છે, પણ લોકો એ વાતને લેતા જ નથી. ઘણી વખત શિબિરમાં કેટલાક લોકો કાંઈક અભ્યાસ કરીને આવ્યા હોય ત્યારે આ વાતને લેતા નથી. ના, તો કે શ્રદ્ધાની વાત છે ને, તમે આ દેખવાની વાત ક્યાંથી લાવ્યા? સામાન્ય પ્રતિભાસ ક્યાંથી લાવ્યા? જો અહીંયા સ્પષ્ટ કર્યું છે, બંને ગુણની વાત કરી છે. આટલું બધું તો સ્પષ્ટ કર્યું છે. દર્શન શબ્દ મૂક્યો છે, સમ્યક દર્શન જે શબ્દ છે એને બહુ સારી રીતે સમજવા જેવો છે. ગુરુદેવે જે રીતે સમજાવ્યો છે એવું કોઈ પંડિતોએ કોઈએ ક્યાંય સમજાવ્યું નથી. એ તો બહુ સ્પષ્ટ કહી દીધું. કઈ દર્શન ગુણથી ભરેલો કહીને દેખવારૂપ અને શ્રદ્ધવારૂપ બંને ગુણની વાત કરી છે. દેખવા શ્રદ્ધવારૂપ દર્શન ગુણથી ભરેલા સ્વભાવવાળું આત્મા એક દ્રવ્ય છે. એક એક શબ્દનું મહત્વ છે. કોઈ શબ્દને આમ જવા દઈએ તો નહીં ચાલે, વાત નહીં બને. આગળ કહે છે કે આને પૂતગળ આદિ પરદ્રવ્ય કહે છે કે વ્યવહારે તે ચેતૈતાનું એટલે આત્માનું દ્રશ્ય છે. આ પૂતગળ પદાર્થો એ વ્યવહારથી એ દર્શક એટલે ચેતૈતા આત્માનું એ દ્રશ્ય છે. જેમ જ્ઞાયકનું જ્ઞેય હતું એવી રીતે આ દર્શકનું દ્રશ્ય છે. દર્શન કરવા વાળો ચેતૈતા ભગવાન આત્મા એનું એ દ્રશ્ય છે. એટલે શું કે આત્મા શરીર આદિને, રાગ આદિ પરદ્રવ્યને દેખે છે એમ કહીએ તે વ્યવહાર નયનું વચન છે. આત્મા દેખવાની પર્યાયમાં દેખવા યોગ્ય પર ચીજને દેખે છે એમ કહીએ તે વ્યવહાર નહીંથી છે, અર્થાંત તે વાસ્તવિક કથન નથી. જેમ પરને જાણે છે તે વ્યવહાર નહીંથી છે, એ જ રીતે પરને દેખે છે અને પરને શ્રદ્ધે છે, બંને એમાં આવી જાય છે. એ પહેલા જ સ્પષ્ટતા ગુરુદેવે કરી. તો એ વ્યવહાર નહીંનું કથન છે, એ વ્યવહારથી કહેવાય. પરને દેખે અને પરને શ્રદ્ધે એ તો બધું વ્યવહારથી છે, વાસ્તવિક કથન નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ સૂક્ષ્મ વાત છે. દર્શન સ્વભાવથી ભયેલો ચેતૈતા પ્રભુ આત્મા પરને દેખે છે અથવા તો સાત તત્વોની શ્રદ્ધા કરે છે એમ કહીએ એ વ્યવહાર નહીંથી છે. જો બંને જુદું પાડ્યું, દેખે છે અને શ્રદ્ધે છે, તો કોને શ્રદ્ધે છે? આપણે તો સાત તત્વોની શ્રદ્ધા કરે છે અથવા તો નવ તત્વની, નવ પદાર્થની શ્રદ્ધા કરે છે એને સમ્યક દર્શન વ્યવહારથી કહીએ છીએ ને, એ વાત અહીંયા કરી. દેખે છે અથવા સાત તત્વોની શ્રદ્ધા કરે છે એમ કહીએ એ વ્યવહાર નહીંથી છે. હવે અત્યારે આવી પ્રલોકના ચાલતી નથી, ક્યાંથી ચાલે? લોકોને એટલા અભ્યાસ રહ્યા નહીં, અંદર ઊંડા ઉતરવું નહીં. સમજાવનારા જે સમજાવે છે પણ સમજવું નથી. ગુરુદેવે સમજાવ્યું છે પણ કોઈને સમજવાની પડી નથી. આવું અમૂલ્ય તત્વ ગુરુદેવે જે રીતે સમજાવ્યું છે એ રીતે આપણે સમજવા માંગતા નથી, એટલે સમજાતું નથી. બહુ સ્પષ્ટ ચોખ્ખી વાત કરી દીધી છે કે તમે એમ લઈને બેઠા છો કે અમને તો સાત તત્વની, નવ પદાર્થની શ્રદ્ધા છે, છ દ્રવ્યની શ્રદ્ધા છે, દેવ ગુરુ શાસ્ત્ર ને અમે તો માનીએ છીએ, એટલે અમને સમ્યક દર્શન છે. આવી જે માન્યતા લઈને બેઠા છે એમને અહીંયા કહેવું છે કે ભાઈ એ તો વ્યવહાર છે, એમાં નિશ્ચય નથી. અને નિશ્ચય વિનાનો વ્યવહાર છે એ તો વ્યવહારે કહેવાતો નથી. અહીંયા કેટલાક લોકો એમ માને છે અને એમ જ ઉપદેશ આપે છે કે સમ્યક દર્શન તો અમને છે, ત્યાંથી તો એ શરૂઆત કરે છે. કેમ? કેમકે અમને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે, નવતત્વની શ્રદ્ધા છે, સદ્રવ્યની શ્રદ્ધા છે, એટલે સમ્યક દર્શન તો હવે અમને છે, એટલે હવે અમારે તો ચારિત્રની જ વાત છે. આવું ઘણા લોકો, ઘણા સાધુઓ, ઘણા પંડિતો માને છે. શ્વેતાંબરમાં નિશ્ચય સમ્યક દર્શનની વાતને જોર આપવામાં આવ્યું નથી, એ શાસ્ત્રોમાં એની ઉપર જોર નથી આપવામાં આવ્યું, એટલે આમ જ ચાલે છે કે સમ્યક દર્શન તો છે. દિગંબરમાં આ વાત કરવામાં આવી છે પણ દિગંબરમાં પણ કેટલાય મુનિઓ એમ જ માને છે કે સમ્યક દર્શન તો છે. સમ્યક દર્શનનું, નિશ્ચય સમ્યક દર્શનને આટલું જોર આપીને એની ગંભીરતાપૂર્વક વાત કરવામાં નથી આવતી. હું તો શાસ્ત્રોના અભ્યાસનો, સૂક્ષ્મતાનો અભાવ છે ને, એટલે એ વાત રહી જાય છે. કોઈને એમાં વાંધો છે એમ નહીં પણ એ વાત રહી જાય છે. ઊંડી વાત જે છે એ વાત રહી જાય છે. અહીંયા ગુરુદેવે વાત લીધી છે એ વ્યવહારથી છે. સાત તત્વની શ્રદ્ધા કરે છે એમ કહીએ એ વ્યવહાર નહીંથી છે. એ શ્રદ્ધાનો વ્યવહાર નહીંથી છે. ખરેખર એ શ્રદ્ધા થતી જ નથી. એને ઉપચારથી શ્રદ્ધા કહેવામાં આવી છે. કેમ કે એ જે સાત તત્વોની વાત કરવામાં આવે છે એ બધું સમજ રૂપે છે, એ બધી પર્યાય રૂપે છે. કેમ કે એમાં જીવ છે, અજીવ છે અને બીજા બધા જે છે તે પર્યાય છે. મોક્ષની પણ પર્યાય છે. નિદ્રા, બંધ, આ બધું પર્યાય રૂપે છે. જ્યારે જીવ તો પોતે દ્રવ્ય સ્વભાવે, જ્ઞાન સ્વભાવે રહ્યો છે, એટલે જીવની જ્યારે શ્રદ્ધા કરીએ છીએ ત્યારે એ બધાથી જુદો ભગવાન આત્મા છે. નવ તત્વને ગુરુદેવે એટલા માટે એ રીતે સમજાયા છે કે ભાઈ નવ તત્વ, નવ તત્વ ત્યારે જ રહી શકે કે જ્યારે તમે બે તત્વને ભેગા ન કરો ત્યારે. એટલે એ નવ તત્વની અંદર જીવ જે લેવામાં આવ્યો છે એ જીવ દ્રવ્ય એ બધાથી જુદો, જેને બંધ પણ નથી ને મોક્ષ પણ નથી, એમ ગુરુદેવ સમજાવે. એટલે જે શ્રદ્ધા આપણે કરીએ છીએ નવ તત્વની, એ શ્રદ્ધા જે છે તે વ્યવહાર છે. એટલે ગુરુદેવ કહે છે કે હવે અત્યારે આવી પ્રરૂપણા ચાલતી નથી, એટલે કે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરો એટલે ધર્મ થાય એમ લોકોમાં ચાલે છે. પણ બાપુ, ધર્મનું એવું સ્વરૂપ નથી. દયા, દાન, વ્રત આદિ કરવા એ તો દૂર રહો. અહીં તો કહે છે કે એ દયા, દાન, વ્રત આદિ શુભ ભાવ, શુભ રાગના પરિણામો એને આત્મા દેખે છે એમ કહીએ એ પણ વ્યવહાર છે, એ પણ ઉપચાર છે. ભૂતગલ આદિ પરદ્રવ્ય ને એ દેખે છે એ તો વ્યવહાર છે જ, પણ પોતાને આ શુભભાવ થયા, દયા દાન વ્રત આદિના જે શુભભાવ થયા પૂજા ભક્તિ વિનયના, એને એ જાણે છે દેખે છે તો એ પણ વ્યવહાર છે. કહે છે કે પૂદગલ આદિ પર દ્રવ્ય વ્યવહારે તે દર્શક એવા ચેતૈતાનું દ્રશ્ય છે. એ પેલું દર્શકનું દ્રશ્ય છે એ પણ વ્યવહાર છે. જેમ આપણે પેલા કહ્યું કે જે પરદ્રવ્ય છે એ જ્ઞેય છે એમ કહેવું એ વ્યવહાર છે, કેમ કે પરદ્રવ્ય તો પરદ્રવ્ય જ છે. એ જ રીતે અહીંયા પણ કહ્યું કે જે આ બધું પરદ્રવ્ય છે એ દ્રશ્ય છે. કોનું દ્રશ્ય છે? ચેતૈતાનું દ્રશ્ય છે એમ કહેવું એ પણ વ્યવહાર છે. એ પરદ્રવ્ય પરદ્રવ્ય જ છે. નાયકની જેમ જ અહીંયા સમજવાનું છે. છતાંય અહીંયા ઘણી નવી વાત આવી, સાત નવ તત્વની વાત આવી, દેખવાની અને શ્રદ્ધવાની વાત આવી. ખૂબ વિચાર માગી લે એવું છે, બધું તત્વ ઝીણું છે પણ સમજાય એવું છે, અને ઘણી સ્પષ્ટતા થઈ જાય છે. આ આત્માને વિશે ઘણી સ્પષ્ટતા થાય છે કે કેવું મારું સ્વરૂપ છે, હું કોણ છું, કેવો છું, એની ઘણી સ્પષ્ટતા થઈ જાય છે. હું જ્યાં જ્યાં ધર્મ માનીને બેઠો છું એ બધો વ્યવહાર છે, એ ધર્મ નથી. એ બધી સમજ છે, એ પુરુષાર્થ નથી. સાચો પુરુષાર્થ તો પોતે જેવો છે એવો જયારે થાય ત્યારે પુરુષાર્થ થયો કહેવાય. એવા નિર્મળ પરિણામ આવે ત્યારે પુરુષાર્થ થયો કહેવાય. એટલે આ બધું જે છે એ સમજ છે, એ સ્વાધ્યાય છે, એ જરૂરી છે. એના વિના, સાચું સ્વરૂપ સમજ્યા વિના એનો પુરુષાર્થ થઈ શકે જ નહીં. હવે આચાર્ય ભગવાન આગળ વાત કરે છે કે હવે એ દર્શક એટલે દેખનારો અથવા શ્રદ્ધાનો એટલે શ્રદ્ધા કરનારો, ચેતૈતા દ્રશ્ય એટલે દેખવા યોગ્ય અથવા શ્રદ્ધવા યોગ્ય જે પૂદગળ આદિ પરદ્રવ્ય છે એ પરદ્રવ્યનો છે કે નથી, એમ તે બંનેનો તાત્વિક સંબંધ હવે વિચારવામાં આવે છે. જો ચેતૈતા પૂદગળ આદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ. જેનું જે હોય તે જ હોય. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે, આવો તાત્વિક સંબંધ જીવંત હોવાથી ચેતૈતા જો પૂદગળ આદિનો હોય તો ચેતૈતા તે પૂદગળ આદિ જ હોય, એટલે કે ચેતૈતા પૂદગળ સ્વરૂપ જ હોવો જોઈએ. એમ હોતા ચેતૈતાના સ્વદ્રવ્યનો નાશ થાય, ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્ય રૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે એ સિદ્ધ થયું કે ચેતૈતા પૂદગળ આદિનો નથી. આ જ વાત અગાઉ આપણે સમજ્યા છીએ. ગુરુદેવ આ વાતને ફરીથી સમજાવે છે, અહીંયા દેખવા રૂપે સમજાવે છે, શ્રદ્ધવા રૂપે સમજાવે છે. અગાઉ એ જ્ઞાન કરવા રૂપે સમજાવી હતી, નાયક તરીકે સમજાવી હતી. અહીંયા કહે છે કે જુઓ, આ લોજિકથી વાત કરે છે. એમ કે આત્મા દ્રશ્ય પર વસ્તુને દેખે છે તો દેખનારો તે દ્રશ્ય વસ્તુનો છે કે નથી. જો દેખનારો દ્રશ્ય એવી પર વસ્તુનો હોય તો તે પર વસ્તુ રૂપ જ હોય, કેમ કે જેનું જે હોય તે જ હોય. આ ન્યાય છે. આ પ્રમાણે દેખનારો દ્રશ્ય વસ્તુનો હોય તો દેખનાર સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય, નાશ થઈ જાય, પણ એમ થવું સંભવિત નથી. 360માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે દર્શન શ્રદ્ધાન નામના ત્રિકાળી ગુણથી આત્મા પૂરણ ભરેલો છે. ત્યાં તે પરને શ્રદ્ધે છે તો પોતારૂપ દર્શન રૂપ રહીને શ્રદ્ધે છે, કે પછી પરરૂપ થઈને શ્રદ્ધે છે. પ્રશ્ન કરે છે ગુરુદેવે અહીંયા કે એ પોતારૂપ દર્શન રૂપ રહીને શ્રદ્ધે છે કે પરરૂપ થઈને શ્રદ્ધે છે? પોતારૂપ રહીને શ્રદ્ધે છે. પોતે પોતારૂપે રહે છે. પદાર્થ જેની શ્રદ્ધા કરે છે એ પદાર્થ રૂપે થતો નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે એમ હું કહું તો હું કાંઈ દેવગુરુ શાસ્ત્ર રૂપ થતો નથી. હું મારા રૂપે રહી અને એની શ્રદ્ધા કરું છું. અહીં કહે છે કે જો પરનો થઈને એટલે કે પરરૂપ થઈને શ્રદ્ધે તો આત્મા પર સ્વરૂપ જ થઈ જાય અને તો તે દર્શનરૂપ સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય. પણ દ્રવ્યનો ઉચ્છેદ કદી થતો નથી, કેમ કે દ્રવ્યનું દ્રવ્યાંતર રૂપે સંક્રમણ થવાનો પૂર્વે જ ગાથા 103 માં નિષેધ કર્યો છે. માટે કહે છે એમ સિદ્ધ થયું કે દર્શક એવો ચેતૈતા પર પુદ્ગળ આદિનો નથી. એટલે બે વાત, બુદ્ધાની બે વાત. એક તો આત્મા દર્શન ગુણના સ્વભાવથી ભરેલો ભગવાન છે અને જે દ્રશ્ય બાહ્ય પદાર્થ છે તે દર્શન ગુણથી ખાલી પદાર્થ છે. જ્યાં તું દર્શક છું ત્યાં દ્રશ્ય પદાર્થ નથી અને જ્યાં દ્રશ્ય પદાર્થ છે ત્યાં તું દર્શક નથી. જુદી રીતે ગુરુદેવ વાત સમજાવી કહે છે કે જે દ્રશ્ય બાહ્ય પદાર્થ છે તે દર્શન ગુણથી ખાલી પદાર્થ છે, જેનું તું દર્શન કરે છે એ દર્શન ગુણ સહિત નથી, એનામાં ક્યાં શ્રદ્ધા ગુણ છે. તું જેને જાણે છે દેખે છે તો એ દર્શન ગુણથી ખાલી પદાર્થ છે. જ્યાં તું છો એટલે તું એટલે દર્શક છો ત્યાં દ્રશ્ય પદાર્થ નથી અને જ્યાં દ્રશ્ય પદાર્થ છે ત્યાં તું દર્શક નથી. એટલે કે દ્રશ્ય પદાર્થને દેખવાથી દ્રષ્ટા સ્વભાવ પ્રગટ થતો નથી. દ્રશ્ય પદાર્થને દેખવાથી દ્રષ્ટા સ્વભાવ પ્રગટ થતો નથી. થોડીક ગંભીર વાત છે, નવી વાત લાગશે. શું કહ્યું કે જ્યાં તું છો એટલે કે તું દર્શક છો ત્યાં દ્રશ્ય પદાર્થ નથી અને દ્રશ્ય પદાર્થ છે ત્યાં તું દર્શક નથી. એટલે કે દ્રશ્ય પદાર્થને દેખવાથી દ્રષ્ટા સ્વભાવ પ્રગટ થતો નથી. દ્રષ્ટા સ્વભાવ, દેખવાનો શ્રદ્ધવાનો સ્વભાવ, એ સ્વભાવ તો એનો પોતાનો છે. સામે દ્રશ્ય પદાર્થ હોય કે ન હોય એની સાથે એને કાંઈ સંબંધ નથી, એ તો માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે. સમજાયું હવે શું કહેવાનો આશય છે ગુરુદેવનો? જ્ઞાનમાં અને એમાં તો સમજાઈ ગયું હતું, આમાં જરાક અઘરું પડતું કે આ દ્રષ્ટા સ્વભાવ પ્રગટ થતો નથી. જુઓ એ રીતે વાત કરી છે કે દ્રશ્ય પદાર્થ ને દેખવાથી દ્રષ્ટા સ્વભાવ પ્રગટ થતો નથી. જેનું જ્ઞાન કરે છે એ જ્ઞેય પદાર્થથી કંઈ એનું જ્ઞાતાપણું પ્રગટ થતું નથી. એનું જ્ઞાતાપણું, એનું એનો જ્ઞાન સ્વભાવ તો છે 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 ને છે, સામે જ્ઞેય છે અને એનું જ્ઞાન કરે છે એટલે કંઈ એ જ્ઞાતા છે એમ નથી. એવું હોત તો કેવળી ભગવાન જગતના બધા જ પદાર્થોની ભૂતકાળની ભવિષ્યકાળની વર્તમાનકાળની બધી જ પર્યાયોને એક સાથે યુગપત કેવી રીતે જાણત? જે પર્યાયો હજી થઈ જ નથી એને ભગવાન કેવી રીતે જાણત? એટલે એ પદાર્થો હોય તો એને જાણે એમ પણ નથી અને એને જાણે માટે જ્ઞાતા છે એમ પણ નથી. જાણવું પરનું જાણવું થાય માટે એ જ્ઞાતા છે એમ નથી. એ તો જ્ઞાયક જ છે, એ તો ત્રિકાળ જ્ઞાયક જ છે. એ જ રીતે એ ત્રિકાળ દર્શક છે. એટલે કહે છે કે દ્રશ્ય પદાર્થને દેખવાથી દ્રષ્ટા ભાવ પ્રગટ થતો નથી. ગુરુદેવ કહે છે કે હવે ભાગ્યશાળી હોય તેના કારણે પડે એવી આ વાત છે. એટલે કે એવા પુણ્યનો ઉદય હોય તો આવી વાત સમજાય સાંભળવા મળે. આ દયાદાન વ્રત આદિ વ્યવહાર રત્નત્રયના પરિણામ છે ને. અહીં કહે છે કે એ વ્યવહાર રત્નત્રયના પરિણામનું શ્રદ્ધાન કરવાથી અંદર દ્રષ્ટા સ્વભાવ પ્રગટ થતો નથી. અંદર દ્રષ્ટા સ્વભાવ તો ત્રિકાળ છે. એ સાત તત્વનું શ્રદ્ધાન કરવાથી એ દ્રષ્ટા સ્વભાવ પ્રગટ થાય છે એમ નથી. દ્રષ્ટા સ્વભાવ તો ત્રિકાળ રહેલો જ છે. તો પછી પ્રશ્ન કર્યો કે તો સાત તત્વનું શ્રદ્ધાન કરવું એને સમ્યક દર્શન કહ્યું છે ને? જવાબ તો અપાઈ ગયો છે, વ્યવહારથી કહ્યું છે. ગુરુદેવ સમજાવે છે, બહુ સરસ રીતે સમજાવે છે. બહુ સૂક્ષ્મ વાતો એટલી બધી સરસ રીતે સમજાવી છે, એવા બધા ન્યાય સમજાવ્યા છે, અદભુત વાત છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે બાપુ દ્રશ્ય એવા એ સાત તત્વ તેને ચેતૈતા આત્મા દેખે શ્રદ્ધે છે એમ કહીએ એ વ્યવહાર નૈતિક છે, એ ઉપચારથી છે. બાકી સાત તત્વના ભેદરૂપ શ્રદ્ધાનમાં દર્શકના ગુણનો તો અભાવ છે. શું કહ્યું? વ્યવહાર રત્નત્રયના પરિણામમાં દર્શક ગુણનો અભાવ છે. દર્શન ગુણથી ભરેલો ચેતૈતા પ્રભુ વ્યવહાર રત્નત્રયના રાગને દેખે શ્રદ્ધે છે એમ કહીએ એ વ્યવહાર છે, એ ઉચ્ચાર છે. રાગ એટલે શુભ ભાવ, વ્યવહાર રત્નત્રયનો રાગ એટલે શુભ ભાવ. એવા શુભ ભાવને એ દેખે છે કે શ્રદ્ધે છે એ તો વ્યવહાર છે. ભાઈ, શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર અને વ્યવહાર રત્નત્રયનો એટલે શુભ ભાવનો રાગ ઇત્યાદિ સર્વ પરદ્રવ્ય છે. તેને ચેતૈતા દેખે છે, શ્રદ્ધે છે એમ કહીએ તે વ્યવહાર છે. દર્શક એવો આત્મા તે પદાર્થોને દેખવા કાળે દ્રશ્યરૂપ થઈને દેખે છે કે પોતારૂપ દર્શકરૂપ રહીને દેખે છે? પોતારૂપ રહીને દેખે છે, દર્શકરૂપ રહીને દેખે છે. એ કાંઈ પેલા દ્રશ્યરૂપ થઈને દેખતો નથી. દ્રશ્ય તો બધા પદાર્થ છે, બધું જ છે, એના ભાવ પણ દ્રશ્ય છે. એને શુભ ભાવ થયા એનો પણ એ દેખનારો છે, એનો શ્રદ્ધનારો જો આપણે કહીએ તો એ પણ એ દ્રશ્ય છે. તો એ દ્રશ્યરૂપ થઈને દેખે છે કે પોતારૂપ રહીને? પોતારૂપ એટલે કે દર્શકરૂપ રૂપ રહીને દેખે છે, પોતારૂપ રહીને દેખે છે. જો દ્રશ્યરૂપ પરદ્રવ્ય રૂપ થઈને દેખે તો તે પરદ્રવ્ય રૂપ જ થઈ જાય અને તો તેનો એટલે ચેતૈતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય, નાશ થાય, પણ એમ બનતું નથી. કેમ કે દ્રવ્યનું દ્રવ્યાંતરપણે સંક્રમણ થવું અશક્ય છે. માટે કહે છે, દર્શક પુદ્ગલ આદિ પરદ્રવ્યનો નથી, દેવનો નથી, ગુરુનો નથી, શાસ્ત્રનો નથી, વ્યવહાર રત્નત્રયનો નથી. અહીં તો બહારના સર્વ દ્રશ્ય પદાર્થોથી ખસીને શુદ્ધ એક દર્શન શ્રદ્ધાન ગુણથી ભરેલા ભગવાન આત્માની અંતરદ્રષ્ટિ કરવી, બસ એ એક જ પ્રયોજનની વાત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના સ્વાધ્યાયમાં વધુ વિસ્તાર કરીશું. હવે સોમવારે સાંજે જે સ્વાધ્યાય આપણે કરીએ એ પહેલા બધાને ખાસ અનુરોધ છે કે જેટલો સ્વાધ્યાય થયો છે હમણાં બે દિવસ દરમિયાન આ ગાથાઓનો, એ ફરીથી વાંચી લેવું અને બહુ શાંતિથી શાંત ચિત્તે વાંચવું. પ્રશ્ન હોય તો પોતાની જાતને પ્રશ્ન કરવા અને એમાંથી સમાધાન પોતે જાતે શોધવા, એટલે કે આ ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એમાંથી સમાધાન જાતે શોધવા. મારી જરૂર લાગે તો જરૂરથી મને તમે ઈમેલ કરી શકો છો, મને ફોન પણ કરી શકો છો. મારી બધી વિગત બધાને ખ્યાલ છે, તત્વધારા ઉપર છે. પણ ખાસ બધાને વિનંતી છે કે આ બે દિવસ દરમિયાન આ જે વાત આવી છે એને ફરી ફરીને વિચારવી, કેમ કે આમાં પોતાના સ્વરૂપનું મહાત્મા આવે એવી ઘણી વાત છે. આ સમજાશે તો સ્વરૂપનું મહાત્મા આવશે અને આપોઆપ પુરુષાર્થ પડશે.
જયતે પ્રણમ પદતે વરતે જયતે.